નમસ્તે અરુણભાઈ, SBS ગુજરાતીમાં તમારું સ્વાગત છે. અરુણભાઈ, પરમેનન્ટ કલ્ચર પરથી, એના વિચાર પરથી ઓસ્ટ્રેલિયામાં પરમા કલ્ચર શબ્દ શોધાયો. ગુજરાતમાં આપ વર્ષોથી જે સંસ્થા સાથે જોડાયેલા છો અને એની લગભગ બીજી ઓળખ બની ગયા છો, એવા લોકભારતી સણોસરાનો તો પાયો જ કંઈક આવો છે, તો એના વિશે અમને થોડી માહિતી આપી અને પછી ત્યાંના સંદર્ભમાં અમને આપ પરમા કલ્ચરની કંઈક સમજ આપશો.
લોકભારતી એ એક ગ્રામ વિદ્યાપીઠ છે. આમ આપણે સમજીએ તો અત્યારે સમગ્ર વિશ્વની માનવજાત એ ગ્લોબલ વોર્મિંગ સહિતના કુદરતી પ્રાકૃતિક પ્રકોપો વચ્ચે અને આતંકવાદ જેવા સાંસ્કૃતિક પ્રકોપો વચ્ચે સેન્ડવિચ થઈને જીવી રહી છે. આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં એક પ્રકારનો અજંપો, એક પ્રકારની હતાશા અને એક પ્રકારનો જીવન પ્રત્યેનો અભાવો અનુભવીને લોકો જીવતા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. તમામ ક્ષેત્રના તજજ્ઞોએ કહ્યું કે આ તમામ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ એ માત્ર આપણી જીવનશૈલીને કારણે ઊભા થયા છે. એટલે જો આપણે આપણી જીવનશૈલી બદલી શકીએ તો માનવ જાતના આ બધા પ્રશ્નોનો જવાબ આપણે મેળવી શકીએ. લોકભારતી એ એક એવી શિક્ષણ સંસ્થા છે કે જે શિક્ષણ સંસ્થા કરતા એક વિચાર માટેનું આંદોલન છે. લોકભારતી સંસ્થા એ એવા પ્રકારના સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરીને વિદ્યાર્થીઓની કેળવણી કરે છે કે જેથી જીવન કેવી રીતે જીવવું એની સ્પષ્ટતા વિદ્યાર્થીને થાય છે. આજે આપણે જોઈએ છીએ કે આધુનિક સાધનોથી માહિતીઓ આપણા ખોળામાં ખૂબ વરસી રહી છે, પરંતુ એ માહિતીનો ઉપયોગ કેમ અને કેટલા વિવેકથી કરવો એની સમજણ આપણી શિક્ષણ સંસ્થાઓ આપી શકતી નથી. એટલે જીવન કેમ જીવવું અને જીવન શેનાથી જીવવું એ વિશેની સ્પષ્ટતા આપવામાં આપણી મોટાભાગની શિક્ષણ પ્રણાલીઓ એ નિષ્ફળ ગઈ છે. આજે એક બહુ રૂપાળો શબ્દ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આવ્યો. હકીકતે દરેક ક્ષેત્રમાં આ શબ્દ અત્યારે વપરાઈ રહ્યો છે. એટલે લોકભારતી એ એક સસ્ટેનેબલ એજ્યુકેશનનો બહુ સરસ સફળ પ્રયોગ છે. આ પ્રયોગના પાયામાં માણસ કેન્દ્રમાં છે, અને જ્યાં માણસ કેન્દ્રમાં હોય અને પ્રકૃતિ કેન્દ્રમાં હોય ત્યાં સ્વાભાવિક રીતે ગાંધી વિચાર, સર્વોદય વિચાર એ આવી જ જવાનો. લોકાભિમુખ કેળવણી દ્વારા આપણો સામાન્ય જન કેવી રીતે સંતોષી જીવન જીવી શકે એ માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ. એથી સંભવ છે કે અમારો વિદ્યાર્થી માહિતીમાં ક્યાંક કાચો પડશે, પણ જીવન જીવવામાં, સંસ્કારમાં, મૂલ્યોમાં ક્યાંય પાછો પડતો નથી. ટોફલરે ને એમણે જે કહ્યું છે એ પ્રમાણે જો આજના આધુનિક જમાના પ્રમાણે સમજવાની કોશિશ કરીએ તો આ એક ઇકો ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલને ઉજાગર કરતી અમારી શિક્ષણ પ્રણાલી છે. ઘણા બધા એમ કે છે કે આ શિક્ષણ સંસ્થા છે, પણ હકીકતે આ જીવન જીવવાની શૈલી છે. આપણે જીવનને એક અખંડ દર્શનથી જોવું પડશે. એટલે જ્યાં સુધી આપણી આસપાસની પ્રકૃતિ, આપણો આસપાસનો સમાજ, આપણી રહેણીકહેણી, આપણી જરૂરિયાતો અને કુદરતે આપેલી અમાપ આટલી બધી સૌંદર્ય સાથેની પ્રકૃતિ એ બધાના સુમેળથી જો આપણે જીવશું તો જીવન જીવવા જેવું લાગશે અને આપણને ખૂબ સંતોષ થશે.
અરુણભાઈ, જ્યાં માણસ અને પ્રકૃતિ કેન્દ્ર સ્થાને છે એવા લોકભારતીની પ્રવૃત્તિઓ વિશે અમને થોડી વિગતે વાત કરશો.
આપણા ઓસ્ટ્રેલિયામાં જ બિલ મોરિસન નામના ફોરેસ્ટરે પોતાના અનુભવો અને નિરીક્ષણોમાંથી પ્રકૃતિ સાથેનું એક ચક્ર, જેને મોરિસન ચક્ર પણ કહે છે, એ જે શોધ્યું એ પ્રમાણે અમે અહીંયા વિદ્યાર્થીઓ અને પરિવાર એક બૃહદ નિવાસી સંસ્થામાં રહીએ છીએ. એટલે કે એક જ કુટુંબ છે, એક પરિવાર છે, એ ભાવથી રહીએ છીએ, ખેતી જાતે કરીએ છીએ, રસોઈ જાતે કરીએ છીએ, બધા કામો જાતે કરીએ છીએ. એટલે કામો કરવામાં પણ કોઈને કંટાળો નથી ચડતો, કોઈને વેઠ નથી લાગતી, એમાંથી પણ કેળવણી થાય છે અને એમાંથી પણ જીવનનો આનંદ મળે છે. કોઈ પણ કામ એવું હોવું જોઈએ, અથવા તો કોઈ પણ વ્યક્તિએ એવું શોધી કાઢવું જોઈએ કે એની આજીવિકાનો અને આનંદનો સ્ત્રોત એક હોય. જ્યારે આજીવિકાનો અને આનંદનો સ્ત્રોત એક બને છે, ત્યારે જીવન અત્યંત આપણને સુંદર દિશે છે. અમારો પ્રયત્ન એવો છે કે અને અમે એવી રીતે અહીંયા રહીએ છીએ કે ખૂબ સરસ મોટી ગૌશાળા છે, તો ગાયો સાથેનું કામ છે, ખૂબ સરસ લોક વિજ્ઞાન કેન્દ્ર છે, તો અમે આસપાસના 50 ગામો સાથે જોડાયેલા છીએ. અહીં ખૂબ જ અગત્યનું એવું દેશ માટેનું ઘઉં સંશોધન કેન્દ્ર છે, એટલે અહીંયા સંશોધન પણ ખૂબ સરસ થઈ રહ્યું છે કે જેની દેશને અને આપણા સમાજને જરૂર છે. એટલે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય એવું છે, જેમ બિલ મોરિસને સમજાવ્યું કે તમે કોઈ એક જ મોનોકલ્ચર, કોઈ એક જ પાક વાવો એમ નહીં, તમારા પાકમાં વાવણીમાં પણ વૈવિધ્ય હોવું જોઈએ. તો અમે અહીંયા એવું કર્યું છે કે કોઈ એક પાક નથી વાવતા, તમામ પ્રકારના અનાજ, તમામ પ્રકારના કઠોળ, તમામ પ્રકારના શાકભાજી, વેલા, ફળ, ફૂલ. અને એણે જે સમજાવ્યું હતું કે આ બધું જ ફળ ફૂલ લીધા પછી પાછું કુદરતને આપવાનું છે. જ્યારે આપણે આ બધું જ જમીન સાથે ફરી દાટીને જમીનને આપીએ છીએ, ત્યારે એક એવો પવિત્ર કહી શકાય એવો બાયોમાસ જન્મે છે. અને આ બાયોમાસ જ આખા જીવ જગતની કડી બનીને જીવ જગતનું જે વૈવિધ્ય છે, જેને આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ, એ એટલું સમૃદ્ધ બને છે કે જેથી કરીને અહીંયા અમારે પક્ષીઓ પણ ખૂબ આવે છે. આ પક્ષીઓ સાથે રહેવું, જુદી જુદી વનસ્પતિઓ સાથે રહેવું, અનેક પ્રકારના ફૂલો વચ્ચે, એની સુગંધ વચ્ચે જીવવું, એ બધું પ્રકૃતિને સમજવા પછીના આધ્યાત્મિક સ્ટેજમાં જઈ શકાય છે કે આપણે પ્રકૃતિને પામી શકીએ છીએ. આ પરમાકલ્ચરનો અંતિમ ધ્યેય તો એ જ છે, અંતિમ હેતુ તો એ જ છે કે આ સમગ્ર સૃષ્ટિ, આ જીવ જગતનું વૈવિધ્ય એ આપણે સાથે એવી રીતે માણીએ કે આગળ જતા એને પામી શકીએ. અને જ્યારે કોઈ પણ વસ્તુને આપણે માપવાને બદલે પામવાના ભાવથી જોઈએ છીએ, ત્યારે આપણને જાણે સાક્ષાત્કાર થયો હોય પ્રકૃતિનો, કુદરતનો અને ઈશ્વરનો, એવો એક અંદરથી ભાવ જન્મે છે. લોકભારતી આવા પ્રકારના જીવનથી જીવવા માટે પ્રયત્ન કરતી 1953માં સ્થપાયેલ સંસ્થા એક નમૂના રૂપ આદર્શ બનીને કામ કરી રહી છે.
વાહ અરુણભાઈ, લોકભારતીમાં તો આ પ્રકારનું જીવન જીવાય જ છે, તો વિશ્વના કોઈ પણ ખૂણે વસતા લોકો રોજિંદા જીવનમાં એવા કયા થોડાક ફેરફાર કરી અને પણ પર્યાવરણનો ભાગ બની શકે, એવું કઈ માર્ગદર્શન આપી શકો?
હા, આપણે જેમ કે અહીંયા અમે શરૂ કર્યું છે કે ચકલી બચાવ અભિયાન જે શરૂ થયું, તો અમે અમારા વિદ્યાર્થીઓ વેકેશનમાં ઘરે જતા હતા તો બધાને ચકલીના માળા 5-5 આપ્યા કે તમે ઘરે જઈને તમારી વાડીએ, તમારા ગામમાં આસપાસમાં આ માળાઓ બાંધજો. તમે તમારા ગામની અંદર એવી ખેતી, એવી ગૌશાળા એ બનાવો કે જેથી કરીને ગામને પણ ફાયદો થાય, સમાજને પણ ફાયદો થાય અને પ્રકૃતિ પણ સમૃદ્ધ બને. એવી જ રીતે આપણે અત્યારે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ બહુ બેફામ કરીએ છીએ. એટલે આપણે જરૂર જેટલી જ ઉર્જા વાપરીએ, જરૂર જેટલું જ પેટ્રોલ, ડીઝલ, વીજળી, પાણી, આ બધા પ્રકૃતિના જે સ્ત્રોત છે, નેચરલ રિસોર્સિસ જેને આપણે કહીએ છીએ, એને ખૂબ જ વિવેકપૂર્ણ અને કરકસરથી આપણા રોજિંદા જીવનમાં જો વાપરીએ તો એ પણ એક પર્યાવરણની બહુ મોટી સેવા થાય. બિલ મોરિસને તો ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે કે આપણે આસપાસની જે હવા છે, આસપાસની જે ગરમી છે, આસપાસની જે ઠંડી છે, એનો પણ જો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ તો આપણે પર્યાવરણને સરસ રીતે બચાવી શકીએ. આપણે પવન ઉર્જા, સૌર ઉર્જા અને પાણીની ઉર્જા આ બધું જ જો વાપરી શકીએ તો પ્રકૃતિની સેવા પણ છે, એમાંથી આપણને આનંદ પણ મળશે અને આ બધું જ એક કરકસરપૂર્વક પણ થશે. જેમ કે હું આજે મારા ખાદીના કપડાં પહેરું છું, પણ એ કપડા માટેનું સૂતર અંબર ચરખા ઉપર થાય છે. એ અંબર ચરખાની મોટર એ સૂર્ય શક્તિથી ચાલે છે, એટલે હું એટલા આનંદ સાથે ખાદીના કપડાં પહેરું કે આપણી પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર રહેલો સૂર્ય મારા માટે ખાદી બનાવે છે. આ રીતે એક જીવનનો આનંદ સંતોષ માણીને આપણે પ્રકૃતિને પણ ખૂબ સરસ રીતે સાચવી શકીએ અને એ પણ સહજ રીતે. આ જો સંસ્કારનું મારી દ્રષ્ટિએ, જેમ આપણે અનેક પ્રકારના સંસ્કારની વાત કરીએ છીએ, તેમ આ પરમાકલ્ચર છે એ પણ એક સંસ્કારનું ક્ષેત્ર છે. આપણે જો આપણા બાળકોમાં, આપણા સમાજમાં, આપણા મિત્રોમાં, આપણા પરિવારમાં આવો એક પર્યાવરણીય સંસ્કાર પેદા કરી શકીએ તો પ્રકૃતિ અને આપણે સાથે રહીને એક એવું સહજીવન જીવી શકીએ કે જે સૌને લાભકર્તા બને. આમ જોઈએ તો જો આ પ્રકારના સંસ્કાર આપણા જીવનમાં આવી શકે તો સમગ્ર જીવન જીવવાની ગેમ એ વિન વિન ગેમ બની શકે એવી પૂરી શક્યતા છે.
સાવ સાચું કીધું. ગાંધી વિચારધારા પર ચાલતી આવી સુંદર સંસ્થા લોકભારતી અને એને કેન્દ્રમાં રાખીને અમારી સાથે પરમાકલ્ચર વિશે વાત કરવા બદલ અરુણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
હું પણ આપ સૌને આભારની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવું છું.